પ્રારંભિક વર્ણન એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય. નમસ્કાર અને સ્વાગત છે આપનું ગ્રંથસારમાં. આજે આપણે વાત કરીશું એક બહુ જ મજાના પુસ્તકની, એમી પોલરનું યસ પ્લીઝ.
હા, એમી પોલર, એમનું નામ સાંભળતા જ ઘણાને સેટરડે નાઇટ લાઈવ કે પછી પેલું પાર્ક્સ એન્ડ રિક્રિએશન યાદ આવી જાય.
બરાબર. લેસ્લી નોબ તરીકે તો એમણે જબરદસ્ત કામ કર્યું છે, પણ આ પુસ્તક યસ પ્લીઝ એ ખાલી એમના કોમેડીના કામ વિશે નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ એમનું સંસ્મરણ છે, પણ એનાથી ક્યાંય વધારે છે. એટલે એમી પોહલર આમાં કોમેડીની તો વાત કરે જ છે, પણ સાથે સાથે જીવનની જે અડચણો આવે, મહત્વાકાંક્ષાઓ હોય, માતૃત્વ છે, મિત્રતા, સર્જનાત્મક જીવનના સંઘર્ષો, એ બધું જ બહુ આમ પ્રામાણિકતાથી કહે છે. અને એટલે જ મને લાગે છે કે એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે.
મને એ વાત ગમી કે ઘણીવાર શું થાય કે સેલિબ્રિટીઝની આત્મકથાઓ થોડી આમ પોલિશ્ડ લાગે, જાણે બધું પરફેક્ટ.
હા, સાચી.
પણ યસ પ્લીઝ વાંચીને એવું લાગે કે આ તો બહુ વાસ્તવિક છે. અપૂર્ણતાને સ્વીકારવાની વાત છે. જાણે એ કહેતા હોય કે જુઓ ભાઈ, જીવન અઘરું છે, ભૂલો થાય, પણ શીખતા રહો અને આગળ વધો.
એકદમ. અને એ જ તો પુસ્તકનો મુખ્ય સૂર છે. એમનો સંદેશો એ છે કે જીવનમાં જ્યારે તકો આવે ને, ભલે એ થોડી ડરાવણી કેમ ન લાગે, એને સ્વીકારતા શીખો.
યસ પ્લીઝ કહો.
હા, પણ એ ખાલી યસ નથી, એ યસ પ્લીઝ છે. એટલે કૃતજ્ઞતા સાથે, સમજણ સાથે એ તકને અપનાવો. આ પુસ્તક આપણને શીખવે છે કે નબળાઈને શક્તિ કેવી રીતે બનાવવી અને અઘરામાં અઘરા સમયે પણ હસતા કેવી રીતે રહેવું.
મતલબ પ્રામાણિકતા, મહેનત અને જે સાચા માનવીય જોડાણો છે, એનાથી જ એક સાર્થક જીવન બને છે.
બરાબર, એ જ વાત છે.
તો ચલો આ રસપ્રદ વ્યક્તિત્વ અને એમના જીવનના જે પાઠ છે એમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યાંથી શરૂઆત થઈ એમની
કાલક્રમિક સફર?
એમી પોયલરનો જન્મ મેસાચ્યુસેટ્સમાં, ન્યૂટન શહેરમાં. એમના માતા પિતા આઇલિન અને વિલિયમ પોહલર એક શિક્ષક હતા અને એક એકાઉન્ટન્ટ. એમી પોતે કહે છે કે એમના પેરેન્ટ્સ જ એમના પહેલા ઓડિયન્સ હતા, સૌથી મોટા સપોર્ટર. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર હતો, જ્યાં શિક્ષણ, મહેનત, ગરિમા આ બધી બાબતોનું મહત્વ હતું.
અને બાળપણ, એ નાનપણથી જ આવા રમૂજી હતા એમ કે થોડા ડ્રામેટિક?
હા, એવું એ લખે છે. કહે છે કે પોતે સ્વાભાવિક રીતે જ થોડા નાટકીય હતા અને રમૂજ એ એમના માટે લોકો સાથે કનેક્ટ થવાનો એક રસ્તો હતો.
ઓહ.
અને એમની માતા, એમની જે સ્વતંત્ર વિચારસરણી હતી, એનો પ્રભાવ પણ એમના પર પડ્યો. કદાચ આ બધી બાબતોએ જ એમને ભવિષ્ય માટે તૈયાર કર્યા હશે.
પછી કોલેજ ગયા, બોસ્ટન કોલેજ, ત્યાં જ એમને ઇમ્પ્રૂવ કોમેડીનો રંગ લાગ્યો ને?
હા, બરાબર. માય મધર્સ ફ્લી બેગ નામનું એક ગ્રુપ હતું, ઇમ્પ્રોવાઇઝેશનલ કોમેડીનું. એમાં જોડાયા અને ત્યાં એમને લાઇવ પર્ફોમન્સનો અને સાથે મળીને કંઈક રચનાત્મક કરવાનો એનો પહેલો અનુભવ થયો. અને ત્યાં જ એમને એ પણ સમજાયું કે કોમેડીનું ક્ષેત્ર, ખાસ કરીને મહિલાઓ માટે, એ સહેલું નથી. પણ મજાની વાત એ છે કે ઇમ્પ્રૂવના જે સિદ્ધાંતો છે,
જેમ કે પેલું હા કહો,
હા યસ એન્ડ વાળું, સાથી કલાકારને સપોર્ટ કરો, બધાને સારા દેખાડો, આ બધું ખાલી સ્ટેજ પર નહીં પણ એમના જીવનનું ફિલોસોફી બની ગયું.
અને એટલે જ પુસ્તકનું નામ પણ યસ પ્લીઝ. કોલેજ પછી શું સીધા સ્ટાર બની ગયા?
ના રે ના, એટલું સહેલું નહોતું. 1993માં એમણે એક મોટો હિંમતભર્યો નિર્ણય લીધો, શિકાગો જવાનો.
શિકાગો એ સમયે કોમેડી માટે જાણીતું હતું.
હા, શિકાગો એ વખતે ઇમ્પ્રૂવ અને કોમેડી માટેનું એમ સમજો ને કેન્દ્ર હતું. એટલે એક સલામત રસ્તો છોડીને આર્થિક રીતે અનિશ્ચિત એવા કોમેડીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા જવું એ ખરેખર મોટી વાત હતી, એક મોટો કૂદકો.
તો શિકાગોનો સમય કેવો રહ્યો? સંઘર્ષનો સમય હશે નહીં?
ચોક્કસ, સંઘર્ષ અને શીખવાનો સમય. ત્યાં સેકન્ડ સિટી, ઇમ્પ્રૂવ ઓલિમ્પિક, આયો જેવી જાણીતી જગ્યાઓએ એમણે ટ્રેનિંગ લીધી. સતત ઓડિશન આપવાના, પૈસાની ખેંચ રહેતી, સફળ થવાનું દબાણ પણ હતું.
પણ એ જ સમયગાળાએ એમને ઘડ્યા હશે.
બિલકુલ, એમની કળા ત્યાં જ નીખરી અને આખરે એમને સેકન્ડ સિટીના મેઇન સ્ટેજ પર સ્થાન મળ્યું. એ બહુ મોટી સિદ્ધિ ગણાતી. ત્યાં એમની લખવાની અને પરફોર્મ કરવાની સ્કિલ્સ ખીલી.
અને પછી આવ્યો મોટો બ્રેક, સેટરડે નાઇટ લાઈવ, SNL.
હા, 2001માં SNLમાં જોડાવવું એ તો કેટલાય કોમેડિયન્સનું સપનું હોય છે. એમના માટે સપનું સાકાર થયું.
પણ સપના સાથે પડકારો પણ આવ્યા હશે ને?
અરે બહુ બધા. SNLનું શેડ્યુલ બહુ જ કડક હોય. સતત નવા આઈડિયા લાવવાનું, નવા સ્કેચ લખવાનું દબાણ, અને દેશના બેસ્ટ કોમેડિયન સાથે કામ કરવાનું, એટલે સ્પર્ધા તો ખરી જ.
પણ એમણે ત્યાં પોતાનું નામ બનાવ્યું, કેટલિન જેવું પાત્ર હોય.
હા,
કે પછી હિલેરી ક્લિન્ટનનું એમનું અનુકરણ, જે બહુ ફેમસ થયું હતું
2008માં. હા,
અને ટીના ફે સાથે વીકેન્ડ અપડેટમાં એન્કરિંગ, એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યા.
SNL-એ એમને ખાલી એક પરફોર્મર તરીકે જ નહીં, પણ એક લેખક, એક ક્રિએટિવ ફોર્સ તરીકે સ્થાપિત કર્યા. અને આ અનુભવ જ આગળ જતા પાર્ક્સ એન્ડ રિક્રિએશન માટે કામ લાગ્યો.
હા, લેસ્લી નોપ 2009માં શરૂ થયેલો શો, અને લેસ્લીનું પાત્ર, એ તો જાણે એમી પોલર પોતે જ હોય એવું લાગે. એ જ આશાવાદ, દ્રઢતા, મિત્રતા.
સાચી વાત છે. પાર્ક્સ એન્ડ રિક્રિએશનથી એ ખાલી મુખ્ય અભિનેત્રી ન રહ્યા, પણ એક ક્રિએટિવ લીડર બન્યા. શોના નિર્માણ, દિગ્દર્શનમાં પણ એમનો ફાળો રહ્યો.
અને એમણે બીજાને પણ આગળ વધાર્યા, નહીં? ખાસ કરીને બીજી મહિલા કલાકારોને.
હા, એ એમનો એક મોટો પ્રયાસ રહ્યો છે. પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ એમણે મનોરંજન જગતમાં વધુ સમાનતા લાવવા, બીજી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે કર્યો.
અને આ બધી પ્રોફેશનલ સફળતાની સાથે સાથે અંગત જીવનમાં પણ ઉતાર ચડાવ આવ્યા. લગ્ન, બાળકો, પછી છૂટાછેડા.
હા, પુસ્તકમાં એ વિશે પણ એમણે બહુ ખુલ્લા મને વાત કરી છે. વિલ આર્નેટ સાથે લગ્ન થયા, બે દીકરાઓ છે એમને, કારકિર્દી અને કુટુંબ વચ્ચે બેલેન્સ કરવાની જે મથામણ હોય છે એ, અને પછી છૂટાછેડાનો જે દુઃખદ અનુભવ હતો એનો પણ એમણે ગરિમાથી સામનો કર્યો. આ બધા અનુભવોએ એમને જીવન વિશે, પોતાની જાત વિશે ઘણું શીખવ્યું, અને એ બધું જ યસ પ્લીઝમાં ઉતર્યું છે. મને લાગે છે કે આ પુસ્તક લખવું એ એમના માટે એક પ્રકારનું આત્મનિરીક્ષણ હતું, શીખેલા પાઠોને સમજવાની અને વહેંચવાની પ્રક્રિયા.
મુખ્ય તત્વજ્ઞાન અને મૂલ્યો.
તો આટલા બધા અનુભવો પછી, એમની સફળતા અને સંઘર્ષોમાંથી એમી પોહલરના જીવનનું મુખ્ય તત્વજ્ઞાન શું તારવી શકાય? એમનું લાઈફ ફિલોસોફી શું છે?
મને લાગે છે કે એમના જીવનદર્શનના કેન્દ્રમાં છે ને એ વ્યવહારુ આશાવાદ છે, પ્રેક્ટિકલ ઓપ્ટિમિઝમ.
પ્રેક્ટિકલ ઓપ્ટિમિઝમ એ શું છે?
એટલે એ એવું નથી માનતા કે બધું હંમેશા સારું જ થઈ જશે. એ જાણે છે કે જીવન અઘરું છે, પણ એ માને છે કે મુશ્કેલીઓ હોવા છતાં આપણે આપણી પસંદગીઓથી, આપણા કામથી જીવનમાં અર્થ શોધી શકીએ છીએ, જોડાણ બનાવી શકીએ છીએ, આનંદ મેળવી શકીએ છીએ. આ કોઈ બેસી રહેવાનો આશાવાદ નથી, પણ સક્રિય રીતે પ્રયત્ન કરવાનો છે.
અને પેલું યસ પ્લીઝ આનો જ ભાગ છે.
હા, બરાબર. યસ પ્લીઝ એટલે ખાલી હામાં હા નથી મિલાવવાની. એનો અર્થ છે કે જ્યારે કોઈ તક આવે તો એને ધ્યાનથી જુઓ, એનું મહત્વ સમજો, અને પછી કૃતજ્ઞતા સાથે વિચારપૂર્વક એને સ્વીકારો. એ પણ સમજાવે છે કે મોટાભાગની સફળતા એકલા નથી મળતી, એમાં બીજાનો સાથ હોય છે. એટલે જ્યારે તક મળે ત્યારે નમ્રતાથી, ઉત્સાહથી કહો યસ પ્લીઝ.
અને સહયોગની વાત તમે કરી, એમના માટે કોલાબોરેશનનું શું મહત્વ છે? ઇમ્પ્રૂવ કોમેડીમાંથી આ વિચાર આવ્યો છે.
હા, મોટે ભાગે ત્યાંથી જ. ઇમ્પ્રૂવનો તો પાયાનો નિયમ જ એ છે કે બીજાના આઈડિયાને હા કહીને આગળ વધારો, એમાંથી જ બેસ્ટ વસ્તુ બને.
બરાબર.
એમી આને જીવનમાં પણ લાગુ પાડે છે. એ માને છે કે સફળતા કંઈ ઝીરો સમ ગેમ નથી, એટલે કે કોઈ એક જીતે તો બીજો હારે એવું જરૂરી નથી. બીજાને મદદ કરવાથી, એમને આગળ વધારવાથી આપનું કશું ઓછું નથી થતું, ઉલટાનું બધા સાથે મળીને વધુ સારું કામ કરી શકે છે.
આ ખરેખર બહુ સરસ વાત છે, ખાસ કરીને જ્યારે બધે સ્પર્ધાનું વાતાવરણ હોય. તમે એક બીજો શબ્દ વાપર્યો હતો, પ્રોડક્ટિવ વલનરેબિલિટી, ઉત્પાદક નબળાઈ. આ થોડું સમજાવો, નબળાઈ પ્રોડક્ટિવ કઈ રીતે?
સારો સવાલ છે. જુઓ, એમીનું કહેવું છે કે જ્યારે આપણે આપણા સંઘર્ષો વિશે, નિષ્ફળતાઓ વિશે, ડર વિશે પ્રામાણિકતાથી વાત કરીએ છીએ ત્યારે એ આપણને નબળા નથી બનાવતું,
પણ વધુ માનવીય બનાવે છે.
હા, વધુ માનવીય, અને લોકો આપણી સાથે વધુ જોડાઈ શકે છે. જ્યારે એ પુસ્તકમાં એમના છૂટાછેડા કે માતૃત્વના પડકારોની વાત કરે છે ત્યારે આપણને થાય છે કે હા, આવું તો આપણી સાથે પણ બને છે. આ જે ખુલ્લાપણું છે એ બીજાને હિંમત આપે છે. એ બતાવે છે કે મુશ્કેલીઓ એ જીવનનો ભાગ છે અને એમાંથી પસાર થવું શક્ય છે. આ અર્થમાં નબળાઈનો સ્વીકાર કરવો એ શક્તિ બની જાય છે, જોડાણ બનાવે છે, એટલે એ પ્રોડક્ટિવ છે.
સમજાયું હવે? તો એમને પ્રેરણા ક્યાંથી મળે છે? શું એમને ડ્રાઈવ કરે છે?
મને લાગે છે કે મુખ્યત્વે બે વસ્તુઓ, એક તો સાચા માનવીય જોડાણો બનાવવાની ઈચ્છા અને બીજું કંઈક અર્થપૂર્ણ કામ કરવાની, યોગદાન આપવાની ભાવના.
અને પેલી મહિલાઓને સપોર્ટ કરવાની વાત?
હા, એ પણ બહુ મહત્વનું છે એમના માટે. કદાચ એમના પોતાના શરૂઆતના અનુભવોને કારણે એ બીજી મહિલાઓને મદદ કરવા માટે બહુ પ્રતિબદ્ધ છે. અને હા, માં બન્યા પછી એમની પ્રાયોરિટીઝ પણ વધુ સ્પષ્ટ થઈ છે.
અને જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે એમનો સામનો કરવાની એમની રીત શું છે?
એમની રીત છે સ્વીકાર અને શીખ. મુશ્કેલી આવે તો ભાગી નથી જતા, એને સ્વીકારે છે અને પૂછે છે કે ઓકે, આમાંથી શું શીખવા મળ્યું.
પણ મુખ્ય પરિવર્તન બિંદુઓ,
એમની આખી સફર જોતા એવા કયા મુખ્ય વળાંક કહી શકાય જેણે એમના જીવનની દિશા બદલી નાખી? કોઈ ત્રણ ખાસ નિર્ણયો કે ઘટનાઓ?
હા, વિચારીએ તો ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ દેખાય છે. મારા મતે પહેલો હતો 1993માં શિકાગો જવાનો નિર્ણય.
હા, એની વાત આપણે કરી.
હા, કોલેજ પછી જ્યારે મોટાભાગના લોકો કોઈ સેટલ કરિયર શોધે ત્યારે એમણે નક્કી કર્યું કે મારે તો કોમેડી જ કરવી છે, ભલે એમાં આર્થિક જોખમ હોય. કલાત્મક સંતોષ વધુ મહત્વનો ગણો.
અને આ પરિવર્તનકારી કેમ હતો? ખાલી શહેર બદલ્યું એટલે?
ના ના, એનાથી ઘણું વધારે. આ નિર્ણયે એમને આત્મનિર્ભર બનાવ્યા, બદલાતી પરિસ્થિતિ સાથે કેમ જીવવું એ શીખવ્યું. અને સૌથી અગત્યનું, શિકાગોમાં એમને એમના જેવા બીજા કલાકારો મળ્યા, એક કોમ્યુનિટી મળી, સપોર્ટ મળ્યો. શિકાગોની જે ઇમ્પ્રૂવ કલ્ચર હતી એણે એમની કળાને અને એમના પ્રોફેશનલ વેલ્યુઝને ઘડ્યા. એ એક રીતે પોતાની જાત પર વિશ્વાસ મૂકવાનો નિર્ણય હતો જે સફળ થયો.
બરાબર.
બીજો ટર્નિંગ પોઈન્ટ?
બીજો ચોક્કસપણે 2001માં સેટરડે નાઇટ લાઈવ SNLમાં જોડાવો. આ એક બહુ મોટી સિદ્ધિ હતી, પણ એની સાથે એક નવા જ લેવલનું પ્રોફેશનલ પ્રેશર આવ્યું. પ્રસિદ્ધિ મળી પણ જવાબદારી પણ વધી.
હા, SNL તો અમેરિકન કોમેડીનું શિખર ગણાય.
બરાબર. અને ત્યાં ટકી રહેવું, પોતાની ઓળખ બનાવી એ સતત પડકાર હોય છે.
તો આ અનુભવે એમના પર શું અસર કરી?
SNLથી એમને એક રાષ્ટ્રીય ઓળખ મળી. એમનો રાજકીય કોમેડીનો અવાજ અહીં જ વિકસ્યો, ખાસ કરીને હિલેરી ક્લિન્ટનના એમના પાત્રાલેખનથી.
ટીના ફે સાથેની એમની જોડી પણ ત્યાં જ બની.
હા, ટીના ફે જેવા ટેલેન્ટેડ લોકો સાથે એમનો સંબંધ બંધાયો, જે પછી લાંબા સમય સુધી ચાલ્યો. અને અહીં કામ કરતા કરતા એમને કોમેડીમાં મહિલાઓ માટેના જે પડકારો છે એ વધુ નજીકથી સમજાયા. એના કારણે જ એ વધુ સમાવેશી વાતાવરણ બનાવવા માટે પ્રેરાયા.
અને ત્રીજો નિર્ણાયક વળાંક કયો ગણશો? ત્રીજો હું માનું છું કે 2009માં પાર્ક્સ એન્ડ રેક્રિએશન શોની શરૂઆત, અને એમાં લેસ્લી નોપની મુખ્ય ભૂમિકા. આ ખાલી એક એક્ટિંગ રોલ નહોતો,
એનાથી વધુ હતું.
હા, આનાથી એક કલાકારમાંથી એક ક્રિએટિવ લીડર બન્યા, એક રીતે કહીએ તો કલ્ચરલ ઇન્ફ્લુએન્સર બન્યા. લેસ્લી નોપના પાત્ર દ્વારા એમણે આશાવાદ, સખત મહેનત, નાગરિક તરીકેની જવાબદારી, આ બધા મૂલ્યો લાખો લોકો સુધી પહોંચાડ્યા.
હા, એ શો અને એ પાત્રની અસર ખરેખર બહુ મોટી રહી છે.
ચોક્કસ. શોની સફળતાએ એમી પોલરને ખાલી કોમેડિયન કે એક્ટર તરીકે નહીં, પણ એક વિચારક, એક પ્રેરણા આપનાર વ્યક્તિ તરીકે સ્થાપિત કર્યા. લેસ્લી નોપનું પાત્ર ઘણા લોકો માટે, ખાસ કરીને યુવાન છોકરીઓ માટે, એક રોલ મોડલ બન્યું. આ ભૂમિકાએ એમને લીડરશીપના ગુણો વિકસાવવામાં પણ મદદ કરી.
માનવીય બોધપાઠ અને પ્રતિબિંબ.
એમી પોલરની આખી સફર અને એમના વિચારોમાંથી આપણે સૌ શું શીખી શકીએ? એવા કયા પાઠ છે જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે?
મને લાગે છે કે પહેલો અને બહુ જ મહત્વનો પાઠ એ છે કે આપણી અપૂર્ણતાને શક્તિ તરીકે જોવી. આપણે બધા ક્યાંક ને ક્યાંક પરફેક્ટ બનવાની, પરફેક્ટ દેખાવાની કોશિશ કરતા હોઈએ છે.
હા, એ દબાણ તો રહે જ છે.
પણ એમી કહે છે કે પરફેક્શન જેવું કશું હોતું નથી અને કદાચ એની જરૂર પણ નથી. આપણી ભૂલો, આપણી ખામીઓ, આપણો ડર, આ બધું જ આપણને માણસ બનાવે છે. જ્યારે આપણે આ બધું સ્વીકારીએ છીએ, એને છુપાવવાને બદલે એની સાથે જીવતા શીખીએ છીએ, ત્યારે આપણે વધુ સાચા બનીએ છીએ. અને સાચા બનીએ ત્યારે જ ઊંડા જોડાણો બને છે.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત બહુ અગત્યની છે.
બરાબર. બીજો પાર્ટ એ સહયોગવાળો. સફળતા એકલાની નથી હોતી, એ સહયોગી છે, સ્પર્ધાત્મક નથી.
એટલે બીજાને મદદ કરવી.
હા, આપણને ઘણીવાર એવું શીખવાડાય છે કે આગળ વધવું હોય તો બીજાને પાછળ છોડવા પડે, પણ એમીનું જીવન અને એમની ફિલોસોફી બતાવે છે કે બીજાને મદદ કરવાથી, એમને પ્રોત્સાહન આપવાથી, એમના આઈડિયાને સપોર્ટ કરવાથી આખરે બધાનો ફાયદો થાય છે. એકબીજાને ઉપર ઉઠાવીને વધુ સારું પરિણામ લાવી શકાય છે, સારા સંબંધો બને છે. આ બધા માટે લાગુ પડે છે.
અને પેલો યસ પ્લીઝવાળો મંત્ર, ડર લાગે તેવી તકોને પણ હા કહેવી, આ થોડું જોખમી ના કહેવાય?
જોખમ તો છે જ, પણ ગ્રોથ પણ એમાં જ છે. જીવનમાં ઘણીવાર બેસ્ટ તકો ત્યારે જ આવે છે જ્યારે આપણે એના માટે 100% તૈયાર નથી હોતા. એમીની કરિયર જુઓ, શિકાગો જવું, SNLમાં જવું, પાર્ક્સ એન્ડ રિક્રિએશન, આ બધા વખતે ડર તો લાગ્યો જ હશે. પણ જો એ ડરને કારણે ના પાડી દીધી હોત તો
કદાચ આ બધું ન થયું હોત.
બરાબર. એટલે હા કહેવાની હિંમત રાખવી જરૂરી છે. એનાથી જ વિકાસના નવા રસ્તા ખુલે છે. અલબત્ત આનો મતલબ એ નથી કે આંખ બંધ કરીને કૂદી પડો, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું અને અજાણ્યામાં પગ મૂકવાની તૈયારી રાખવી.
એટલે હિંમત અને સમજદારી બંને જોઈએ. બીજો કયો પાઠ છે?
પ્રામાણિકતાની તાકાત, પોતાની જાત પ્રત્યે સાચા રહેવું. એમી આટલા લોકપ્રિય કેમ છે? એનું એક કારણ એમની ઓથેન્ટિસિટી છે. એ જેવા છે તેવા દેખાવામાં શરમ નથી રાખતા,
ફિલ્ટર વગર.
હા, સમાજ શું કહેશે, ઇન્ડસ્ટ્રી શું વિચારશે, એમાં ફિટ થવાનો પ્રયાસ કરવાને બદલે એ પોતે જેવા છે એવા રહે છે. આ પ્રામાણિકતા જ લોકોને ગમે છે, એનાથી વિશ્વાસ બને છે.
અને છેલ્લે, પોતાના પ્રભાવનો સારો ઉપયોગ કરવો.
એકદમ. જેમ જેમ એમી વધુ સફળ અને પ્રભાવશાળી થતા ગયા, એમ વધુ સભાન થયા કે એમના કામની, એમના શબ્દોની બીજા પર, ખાસ કરીને યુવાનો પર, શું અસર પડે છે.
જવાબદારી વધી.
હા, એટલે એ પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ સારા સંદેશા આપવા, સારા કારણોને સપોર્ટ કરવા અને બીજા લોકો માટે, ખાસ કરીને મહિલાઓ માટે, તકો ઊભી કરવા માટે કરે છે. એ બતાવે છે કે સફળતા સાથે આવતી જવાબદારીને કેવી રીતે નિભાવી શકાય.
ત્રણ અંતિમ શીખ.
આખી વાતચીત બહુ જ સરસ રહી. જો આપણે એમી પોલરના જીવન અને પુસ્તક યસ પ્લીઝમાંથી ત્રણ મુખ્ય શીખ લેવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક વ્યવહારુ, તો એ કઈ હશે?
ચોક્કસ. ભાવનાત્મક રીતે જોઈએ તો મને લાગે છે કે સૌથી મોટી શીખ છે નબળાઈને સ્વીકારવાની શક્તિ, ખાસ કરીને જ્યારે તમે લીડર હો. આપણે માનીએ છીએ કે લીડર એટલે મજબૂત, જે ક્યારેય ડગમગે નહીં,
બધું કંટ્રોલમાં રાખે.
હા, પણ એમીનું જીવન બતાવે છે કે જ્યારે તમે તમારી અનિશ્ચિતતા સ્વીકારો છો, ભૂલ કબૂલો છો, મદદ માંગો છો, તો એનાથી સંબંધો વધુ મજબૂત બને છે, વિશ્વાસ વધે છે. સાચી શક્તિ કદાચ આ નિખાલસતામાં જ છે.
આ બહુ જ ઊંડી વાત છે. અને બૌદ્ધિક સ્તરે શું શીખવા જેવું છે?
બૌદ્ધિક રીતે શીખ એ છે કે સહયોગ એ ખાલી નૈતિક રીતે સારો વિચાર નથી, પણ એ એક સ્ટ્રેટેજિક એડવાન્ટેજ છે, એટલે કે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે. જ્યારે લોકો એકબીજાને સપોર્ટ કરે, આઈડિયા શેર કરે, સાથે મળીને કામ કરે, ત્યારે રિઝલ્ટ વધુ સારા આવે છે, વધુ ઇનોવેટિવ હોય છે.
એટલે કે ટીમવર્ક ખરેખર કામ કરે છે.
હા, એક સમાવેશી, સપોર્ટિવ વાતાવરણ લાંબા ગાળે વધુ સફળતા અપાવે છે. આ ખાલી સ્પર્ધાવાળા મોડેલ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે.
અને છેલ્લે, એક એવી શીખ જે આપણા બધાના જીવનમાં કામ લાગે, યુનિવર્સલ.
એક સાર્વત્રિક શીખ એ છે કે જે તકો થોડી અધૂરી કે ડરાવણી લાગે, તેને પણ યસ પ્લીઝ કહેવાની હિંમત રાખવી. જીવન આપણને ઘણીવાર એવી જગ્યાએ લાવીને મૂકે છે જ્યાં આપણે પૂરેપૂરા તૈયાર નથી હોતા. એવા સમયે જો આપણે ડરીને પાછા હટી જઈએ તો કદાચ ઘણું ગુમાવી દઈએ. પણ જો આપણે થોડી હિંમત અને સમજદારીથી એ પડકારને સ્વીકારીએ તો આપણો એવો વિકાસ થઈ શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આ હા કહેવાની વૃત્તિ, અલબત્ત વિચારપૂર્વકની, આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે અને જીવનમાં નવી શક્યતાઓ ખોલે છે.
સમાપન વર્ણન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.